તારીખ 16-10-1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 16 અને 17 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 13
ફરી ગઈ છે એમ લાગે, અથવા ફેરફાર વાળી કથન શૈલી લાગે તો પણ એ વાત ક્યાંય પણ ફેરફાર કરવામાં નથી આવી. જે નિશ્ચયને ગૌણ કરાયો છે અને વ્યવહારને મુખ્ય કરાયો છે એ વાત ક્યાંય છે? સદાય સર્વત્ર નિશ્ચયની જ મુખ્યતા સમજવી એમ કહેવાનો અભિપ્રાય છે. કથન એવું હોય, કથન એવું હોય, બે વાત લીધી છે. એક તો શાસ્ત્ર વાંચવાની અંદર શાસ્ત્રનું કથન એવું હોય, કોઈ વખત વિચારણાની અંદર પણ એવું હોય, પર્યાયની મુખ્યતાથી વિચારણા ચાલે અને નિશ્ચયની એમાં ગૌણતા લાગે, એવી રીતે વિચાર ચાલે તો પણ એમ સમજવું કે નિશ્ચયની ગૌણતા ક્યાંય કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એમ સમજી લીધા. એ જ રીતે એમ કહેવા માટે વ્યવહારની મુખ્યતાવાળા કથનમાં એમ કહે કે સ્વસંવેદન છે એને ગૌણ ન કરાય. ભલે લક્ષ્મી અર્થે ત્રિકાળીને મુખ્ય કયો હોય તો પણ વેદનની ગમતા નથી એવું પણ કથન આવે. વેદન તો પર્યાયમાં જ હોય, એટલે વેદન કહેતા જ પર્યાય આવે, એવી રીતે વાત આવે. વિષ્ણુમૂળ આવે છે આમાં અલિગ્રહણમાં 172 ગાથા પ્રવચન સાથે, જે શુદ્ધ પર્યાય છે તે જ આત્મા છે. સામાન્યને નહીં આલિંગી થયા એવી જે શુદ્ધ પર્યાય તે આત્મા છે. શુદ્ધ પર્યાય તો દ્રવ્ય સામાન્યના અવલંબન વિના કોઈ દિવસ સાધકને ઉપજે નહીં. તો પણ દ્રવ્ય સામાન્ય તે દ્રવ્ય સામાન્ય છે અને શુદ્ધ પર્યાય તે શુદ્ધ પર્યાય છે. પરસ્પર એકબીજાનો એકબીજામાં અભાવ છે એવું દર્શાવવા માટે એમ કહે કે પર્યાય તે પર્યાય ને દ્રવ્ય તે દ્રવ્ય. તો એ શુદ્ધ પર્યાય તે આત્મા છે. તો દ્રવ્ય 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 કરે છે પણ શુદ્ધ પર્યાય પ્રત્યે નથી એનું શું એમ કે છે? એવું થાય છે કે દ્રવ્યની મુખ્યતા કરવી એવું અહીંયા સૂચના છે, ઉદ્દેશ જ એવો છે કે દ્રવ્ય સામાન્યની મુખ્યતા નિશ્ચયની મુખ્યતા કરવી. તો કોઈ એવી રીતે કૃત્રિમપણે નિશ્ચય સ્વરૂપની ઓળખાણ અને લક્ષ્ય વિના પણ વિકલ્પમાં અને વાણીમાં વિચારમાં અને વાણીમાં કૃત્રિમપણે મુખ્યતા કરે એવી મુખ્યતા કરે અને પોતાની પર્યાયમાં સ્થૂળ અપરાધ થાય તો પણ એને ખબર પડે તો એને તો કોઈ નિશ્ચયનો ઉપદેશ લાગવાનો નથી. ત્યાં એને આચાર્ય મહારાજ એમ પણ કહે કે તું પણ પર્યાયને તો જુઓ, પર્યાયને તો પર્યાયનો સ્થૂળ વિષય તો તને દેખાતો નથી અને અતિ સૂક્ષ્મ વિષય જે દ્રવ્ય છે એની તો વાત કરે છો, એની મુખ્યતા કરવાની વાત કરે છો. આ વાત તારી કોઈ બંધ બેસે એવી નથી અથવા યથાર્થ નથી. તો એને એ દવા આપવી પડે છે વ્યવહારને અને એ રીતે પર્યાયની મુખ્યતા કરાવીને ત્યાંથી દ્રવ્યને ગૌણ પણ દેતું દ્રવ્ય દ્રવ્ય કર્મમાં એમ કે સાતમા અધિકારમાં મોક્ષ માર્ગ પ્રકાશનની અંદર અનાદિ અનંત પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે. પર્યાય નથી દેખાતી પણ અમને તો આખું દ્રવ્ય જ પર્યાય રૂપે દેખાય છે. મુખ્યતાથી પ્રતિપાદન કરે તો પણ ત્યાં આશ્રયભૂત વિષય નિશ્ચય તત્વ છે એ વાત રાખીને મર્યાદિત કથન છે એમ સમજવું, એમ કહેવા માટે કથન ની અંદર પણ આવે. એક વાત કથન ને લીધે છે, બીજી વાત પોતાના વિચાર ને અથવા ઉપયોગ ને લીધે છે કે પોતે વિચાર કરે તેમાં પણ કોઈ વખતે નિશ્ચય ની મુખ્યતા અને કોઈ વખતે વ્યવહાર ની મુખ્યતા કરવામાં આવે છે. વિચાર ની અંદર પણ કોઈ વખતે નિશ્ચય ની મુખ્યતાથી વિચાર ચાલે તો કોઈ વખતે વ્યવહાર ની મુખ્યતાથી ચાલે, તો કોઈ વખતે વ્યવહાર ની મુખ્યતાથી વિચાર ચાલે વિચાર ચાલે તો પણ ત્યાં નિશ્ચયની પ્રધાનતા છૂટતી નથી એમ સાધક જીવનો દ્રષ્ટિકોણ હંમેશા વર્તે છે. જેમ કે પ્રતિમા આદિનું સ્થાપન છે એ તો બાહ્ય વ્યવહારનો વિષય છે, નયનો વિષયભૂત નિક્ષેપનો વિષય છે, નયથી નો આગળ ગયો તો એક પગથિયો. તો પણ જે લોકો નિષેધ કરતા હોય એની પાસે જ્ઞાની બરાબર સ્થાપે એ ધ્યાનનું કારણ, વેદ જ્ઞાનનું કારણ અથવા સ્વરૂપ લક્ષણનું કારણ એવું જે જીવ પ્રતિમાનું સ્થાપન એ મોક્ષ માર્ગને વિશે ત્રણેય કાળના સાધકોએ અપનાવેલ છે, સ્વીકાર કરેલ છે, એનો નિષેધ કરવામાં આવે તો મોક્ષ માર્ગનો આડકતરી રીતે નિષેધ થઈ જાય. એમાં પ્રતિમાજીનો નિષેધ નથી પણ એમાં મોક્ષ માર્ગનો નિષેધ છે એમ એમ આવી જાય છે. એવું પ્રતિમાજીનો સ્થાપન કરવા તો આરંભ સમારંભને હિંસા થાય છે. જૈન ધર્મમાં તો પુષ્પ પાંખડી જ્યાં દુભાય જીનવર ને ત્યાં નહીં આજ્ઞા, ફૂલની પાંખડી પણ દુભાવી નહીં, મોટો આરંભ સમારંભ થાય કરાય જ નહીં. એક વાતને બે બાજુ હોય છે, પાછળ અનેક જીવ, એક જીવની પણ આ મર્યાદિત જીવોના પરિણામ મર્યાદિત કાળમાં જ અને પછી સ્વરૂપ લક્ષણનું કારણ થાય, શુદ્ધતાનું નિમિત્ત પડી જાય છે, એવા એવા ઉચ્ચ કોટીના પરિણામ ભજે છે કે જેની પાસે સુભાષુભના બંધનો તો કોઈ હિસાબ લાગે, જ્ઞાનની કિંમત નથી. એટલું મોટું કારણ અજ્ઞાતપણે એને ખ્યાલમાં નહીં હોવાને લીધે છલ પકડી આખો સંપ્રદાયમાંથી વ્યવહારનો મુખ્યતા જ્યાં સ્થાપવામાં આવે ત્યાં પણ એના પેટમાં નિશ્ચિત મુખ્યતા રહી છે. કેમ એટલી મુખ્યતા કરી કે નિશ્ચયની મુખ્યતા છે એટલે નિશ્ચયપૂર્વકના વ્યવહારની મુખ્યતા ત્યાં આવે છે. એ વાત છે કે ત્યાં નિશ્ચયની મુખ્યતા છે કે નથી, નિશ્ચયની બરાબર મુખ્યતા છે તો જ એવા વ્યવહારની મુખ્યતા નિતર આવી શકે. કોઈ પણ જીવ વ્યવહારની મર્યાદાનું ઉલ્લંઘન કરે એવી પરિસ્થિતિ જોઈને વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ કથન આવે છે. પોતાના જીવને વિચારણામાં પણ એ પ્રકાર ઉત્પન્ન થતો હોય તો પણ ત્યાં વ્યવહારની પ્રધાનતાથી વિચારણા ચાલે કે ઉપદેશ ચાલે ત્યાં પણ નિશ્ચયની મુખ્યતા અબાધિત રાખીને એ પ્રકાર ઉત્પન્ન થાય છે. અધ્યાત્મ શાસ્ત્રમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ સ્વયં કરે છે તેથી થાય છે અને તે જીવનો અનન્ય પરિણામ છે. અધ્યાત્મ શાસ્ત્રમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ કરે છે તેથી થાય છે, જીવનો અપરાધ જીવ કરે છે ને થાય છે, જીવ કરે છે તો થાય છે એમ બરાબર એનું અપરાધી પણ સાબિત કરવા માટે એને અશુદ્ધ નિશ્ચયના વ્યવહારનો વિષય, બીજી રીતે અહીંયા અશુદ્ધ નિશ્ચયને એનો વિષય છે. કેમ કે નિશ્ચયથી તે જીવનો પર્યાય છે, ખરેખર તે જીવનો પર્યાય છે, એ કોઈ અજીવનો પર્યાય નથી. એમ અધ્યાત્મના પ્રકરણમાં ચાલે, અધ્યાત્મના શાસ્ત્રમાં એવી વાત ચાલે. અધ્યાત્મ શાસ્ત્રમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ સ્વયં કરે છે, તેથી થાય છે. અને તે જીવનો અનન્ય પરિણામ છે, જીવથી અન્ય નહીં તે એમ બીજાનો નથી. અનન્ય અન્ય એટલે બીજાનો, અનન્ય એટલે એનો પોતાનો છે. એમ વ્યવહારને કહેવામાં આવે અને સમજાવવામાં આવે. પણ તે દરેક વખતે નિશ્ચયને એક જ મુખ્ય છે અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું મુખ્ય કથન છે, અથવા એમ જ્ઞાનીઓનું મુખ્ય આશય છે કે અબાધિત રાખીને એમ કહેવામાં આવે છે. એ આશયને તોડીને ક્યાંય કહેવામાં આવે છે એમ વાત છે. દરેક વખતે એમ નિશ્ચયને એક જ મુખ્ય છે અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે, એવું શાસ્ત્રનું પણ કથન છે. અને એ એમને એમ રાખીને એના પીઠામાં અપેક્ષા એ મર્યાદિત પણે બીજી વાતો કહેવામાં આવે છે. જેમ કોઈ દ્રષ્ટાંત આપ્યો છે ટોડર માંથી, જેમ કોઈ કંદમૂળ આદિ ખાય છે, જૈન છે અને કંદમૂળ આદિ ભક્ષણ કરે છે, તો એને એમ કે ભાઈ લીલા શાક બીજા 56 જાતના આવે છે, 2-4-5 જાતના કંદમૂળ છોડી દઈશ તો કઈ તો શાક ખાતા વિનાનો રહેશે. બીજા અનેક જાતના લીલોતરી શાક મળે છે, તો લીલોતરી શાક ખાવા માટે જે હિંસા થાય છે એવો હિંસા કરવાનો ત્યાં ઉદ્દેશ નથી. પણ એ મર્યાદિત કથન કે એને નીચેનો મોટો દોષ છોડાવવા માટે, એને ઉપર લઈ જવા માટે ઉપરના પગથિયાની વાત કરવી પડે. એને સીધી શુદ્ધાત્માની વાત કરે તો એને કઈ ગળે ઉતરવાની નથી. એમ જીવોની કેટલીક યોગ્યતા એવી હોય છે, કેટલાક જીવોની એવી યોગ્યતા હોય છે કે એને નિશ્ચયનો વિષય દેવો, ઉપદેશ દેવો એ જ એનો અધિકારી હોતો નથી, તો એને ત્યાં વ્યવહાર નથી ઉપદેશ દેવામાં. શુદ્ધતા પ્રગટ કરવા માટે કોઈ વખતે નિશ્ચય ને આદરણીય છે, કોઈ વખતે વ્યવહાર ને આદરણીય છે એમ માનવું તે દૂર છે. આત્માને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની શુદ્ધ પર્યાય પ્રત્યે એમાં તો નિશ્ચયનો વિષયભૂત પદાર્થનું જ અવલંબન હોય, નિશ્ચય આત્મ સ્વરૂપનું જ અવલંબન હોય, અને એ અવલંબન નિર્ણય લેનાર જ્ઞાનને નિશ્ચયને જ કહેવામાં આવે છે. કોઈ વખતે બીજી રીતે પણ શુદ્ધ પર્યાય પ્રત્યે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રત્યે એવું કદી બનતો નથી. બીજી કોઈ રીતે પ્રત્યે નિશ્ચય પરમાત્મ દ્રવ્ય છે, એના અવલંબને જ શુદ્ધતા પ્રગટે. અને એ સિવાયનો બધો વિષય વ્યવહાર નહીંમાં જતો હોવાથી બીજા કોઈ પણ પદાર્થના અવલંબને શુદ્ધતા પ્રગટે એવું કરી બધો. એટલે કોઈ વખતે શુદ્ધતા પ્રગટાવવા માટે વ્યવહાર નહીં પણ આદરણીય છે એમ કોઈ માનતું હોય તો એ ભૂલ છે, અથવા એને અવલંબનના વિષયની ખબર નથી, અથવા કેમ શુદ્ધતા પ્રગટે છે એને ખબર નથી. ત્રણેય કાળે એકલા નિશ્ચયના આશ્રયે ધર્મ પ્રગટે છે એમ સમજવું. ધર્મ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ ધર્મ કહે, એ નિશ્ચયને આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે. પ્રથમ મસીરો સમાધિ ઉતારથને આશ્રિત, નિશ્ચયને આશ્રિત સમ્યક દર્શન છે, નિશ્ચય પદાર્થને આશ્રિત સમ્ય જ્ઞાન છે, નિશ્ચય પદાર્થને આશ્રિત સમ્ય ચારિત્ર ઉત્પન્ન થાય છે. ત્રણે કાળે એમાં કોઈ વિકલ્પ નથી, એમાં કોઈ અપવાદ નથી, ત્રણે કાળે માર્ગ છે. પછી એ સિવાય પણ બીજી કોઈ વાત આવતી હોય તો આ વાત તોડીને કે આ વાત છોડીને કહી છે એમ માનવાનું. ક્યાંય પણ ફરતી નથી, બદલતી નથી એમ કહેવા માટે ભલે ઉપદેશના અનેક ભંગભેદ હો તો પણ નિશ્ચય સ્વરૂપના આશ્રય શૂન્ય દર્શન શૂન્ય જ્ઞાન શૂન્ય ચારિત્ર આદિ ધર્મદશા પ્રગટે છે. એ સિવાય બીજો કોઈ ફેરફાર, બીજો કોઈ વિકલ્પ, બીજો કોઈ અપવાદ, કોઈ કાળે, કોઈ ક્ષેત્રે, કોઈ દ્રવ્યને વિશે થાય એવું બધો સર્વદ્રવ્યમાં સર્વ ક્ષેત્રમાં સર્વકાળ સર્વ ભાવે આ એક જ પ્રકાર છે, બીજો કોઈ પ્રકાર નથી. એટલે આ મૂળ વાત છે જૈન ધર્મની. આ જૈન ધર્મ એટલે કોઈ વાળા ને સંપ્રદાય ની આ મૂળ વાત છે એમ નહી, પણ આ વસ્તુ નું વિજ્ઞાન છે. આત્મા વસ્તુ છે, એને અધર્મ અને મલિન દશાથી દુઃખ છે, ધર્મ અને શુદ્ધ પવિત્ર દશાથી એને સુખ શાંતિ છે, એનું આ વિજ્ઞાન છે. કોઈ પણ સંપ્રદાય માંથી આવેલો જીવ ચાંડાળ પણ એને અંગીકાર કરી શકે. ચાંડાળ ની જાતિમાં જન્મ છે, મનુષ્ય પણ બધા એને ચાંડાળ જાણે છે. ગણધર દેવ એને દેવ કહે છે, આવા શબ્દો વાંચ્યા છે દત્તકરણ શ્રાવક આચાર્ય. આચરણ નું શાસ્ત્ર છે, ચરણાનુયોગનું શાસ્ત્ર છે. આચરણનું એટલે ચરણાનુયોગનું શાસ્ત્રમાં છે, એમાં સમ્યક દ્રષ્ટિની મહત્તા દર્શાવવા માટે ચાંડાળની વાત લીધી છે આચાર્ય. આ મહાન આચાર્ય જબરદસ્ત એવા કુંતુંડાચાર્ય આ કાળને વિષ્ણુના વચનો આધારભૂત ગણાય છે એવા સુમંતુંડાચાર્ય. સાધક જીવના પરિણામની જે ચાલ છે એમાં તો આ જ કાર્ય બદલે છે કે એમને સાધક દશાની શરૂઆત થાય છે ત્યાંથી માંડીને સાધક દશાનો અંત થાય બારમા ગુણ સ્થાને સાધક દશા પૂરી થાય તેરમું ગુણ સ્થાન ત્યાં પ્રગટે, એટલે પરમાત્મા દશા પ્રગટે, પછી સાધક દશા કહેવાતી નથી. પરમાત્મા દશા સાધ્ય થઈ ગયા ત્યાં સુધી નિશ્ચયની જ મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ કરતા જાય છે, અથવા પોતાના અવલંબનભૂત વિષયની મુખ્યતા એ પરિણમે છે. તેરમા ગુણ સ્થાને કેવળ જ્ઞાન પ્રગટ થતા પછી મુખ્ય ગૌણપણું જ્ઞાનને વિશે પરિણમનમાં રહેતો. મુખ્ય ગૌણ પરિણમનનો જે પ્રકાર છે એમાં મુખ્યતા અને ગૌણતા એવા બે પડખા ઊભા થાય છે. જન્મસ્થ જીવને બને જ્ઞાની હોય કે અજ્ઞાન. અજ્ઞાની હોય, અજ્ઞાની નહીં સાધવા યોગ્ય એવા પડખાને મુખ્ય કરે છે, અને જ્ઞાને સાધવા યોગ્ય એવા નિશ્ચયના પડખાને આ બીજી સાધક બાધક દશાનું મૂળ કારણ છે. એ સિવાય બીજું કારણ નથી. ત્યાં વાંધો તેરમા ગ્રંથાને વ્યવહાર કરો, પછી એમને વ્યવહાર છે એમ કહેવા દો નહીં. વ્યવહારનો નાશ થઈ ગયો, વ્યવહારનો અભાવ થઈ ગયો. જો વ્યવહાર આદરણીય હોત તો તેની વૃદ્ધિ થઈ ગઈ હોત, ઉપર ઉપરના ગ્રંથાને એની વૃદ્ધિ વ્યવહાર વધતો જ આવે, પણ ઉપર ઉપરના ગુણ સ્થાને વ્યવહારનો નાશ થતો ગયો છે. વ્યવહારની વૃદ્ધિ નથી થઈ, પણ વ્યવહારનો નાશ ઘટતો ગયો છે અને અંતે નાશ થઈ ગયો છે. એ એમ સૂચવે છે કે સાધક દિશાના પરિણામની ચાલ કેવી હોય છે એને એ સ્વયં પોતે જ પ્રસિદ્ધ કરે છે. વસ્તુ સ્થિતિ જે ઉભી થાય છે તે પોતે જ. એટલે એમ કહ્યું કે સાધક જીવો શરૂઆતથી અંત સુધી નિશ્ચયની જ મુખ્યતા રાખીને અથવા નિશ્ચય સ્વરૂપની મુખ્યતામાં પરિણમીને વ્યવહારને ગૌણ જ કરતા જાય છે. વ્યવહારની ગૌણતા જ એમને સદાય રહેતી હોય છે, ક્યારેક પણ વ્યવહારની મુખ્યતા થતી નથી. કથન ભલે કરે, કથન કરે, પ્રવૃત્તિ કરતા જોવા મળે કે પ્રવૃત્તિ વ્યવહાર એના વિકલ્પ આશ્રિત છે. પ્રવૃત્તિ પોતે વ્યવહાર નહીં નથી, પછી એને વ્યવહાર કહે છે એ તો ઉપચાર છે, કથન છે કે આ વ્યવહાર પાળે છે. પ્રવૃત્તિ પોતે વ્યવહાર નથી. તેથી સાધક દશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય છે. સાધકને શુદ્ધતાની વૃદ્ધિ થઈને પૂર્ણ શુદ્ધતા પ્રગટે છે. એનું કારણ આ છે કે એમને નિશ્ચયના વિષયની એટલે સ્વરૂપની, નિશ્ચયનો વિષય કહો કે સ્વરૂપ કહો, પોતાનો પોતાના પરમેશ્વર પદથી શું ઉત્કૃષ્ટ છે. આ બહુ સંક્ષેપમાં વિચારવા જેવું મહત્વ આ છે કે પોતાના પરમેશ્વર પદથી બીજું ઉત્કૃષ્ટ શું છે, કે જેને ગૌણ રાખીને બીજાની મુખ્યતા કરવાની હોય શકે. એ પ્રશ્ન જ હોય શકે નહીં, એને હોય તો તે અવિચારપણે છે એમ નક્કી થાય. જે સર્વોત્કૃષ્ટ એવું જે પોતાનું પરમ સ્વરૂપ છે, પરમાત્મા પદ છે, એને કોઈ ગૌણ કરવાનું કહે તો એ વસ્તુના સ્વરૂપને સમજ્યો નથી, એને વસ્તુ પોતાના સ્વરૂપને ઓળખાણ નથી, એને કિંમત આવી ગઈ. ઓળખાણ થાય તો એની કિંમત આવ્યા વિના, એની કિંમત આવે તો એની મુખ્યતા થયા વિના સીધે સીધો હિસાબ થયા. તેથી સાધક દશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકની શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય. નિશ્ચયની મુખ્યતાનું જોર કહો કે સ્વરૂપ આશ્રિત પરિણમનનું જોર કહો, બંને એક જ વાત છે. કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સંબંધિત પુરુષાર્થ કહો, એ બધી એક જ વાત છે, શબ્દો જુદા જુદા છે. અને શુદ્ધતા વધતી જાય છે તો પરિણમનમાં અશુદ્ધતા ટળતી જ જાય છે, અશુદ્ધતાનો નાશ થતો જ જાય છે, અભાવ થતો જ જાય છે. અને ગુણસ્થાન અનુસાર આગમની અંદર તો એ વાત પ્રસિદ્ધ છે કે જેમ જેમ ઉપરના સ્થાને સાધક આગળ વધે છે તેમ એને જે નીચેના કષાયો છે એનો અભાવ થતો જાય છે. પ્રથમ અનંતાનું પ્રતિબંધ થાય છે, પ્રત્યાખ્યાન વર્ણનો અપ્રત્યાખ્યાન વર્ણનો ક્રમશ થાય છે, એ બધી અશુદ્ધતા થતી જાય છે. એ રીતે નિશ્ચયની મુખ્યતાના જોરે પૂર્ણ કેવળ જ્ઞાન થતા ત્યાં મુખ્ય ગૌણ પણ હોતું નથી અને નય પણ હોતા નથી. દરબાર ને કેવડી લોકાલોક ને જાણે છે એવું કથન આવે શાસ્ત્ર, પણ કેવડી ને નહી હોતા, કેવડી જાણે છે, કેવડી વ્યવહાર નહી જાણે છે એમ કથન છે. 159 કથાની પ્રભુ કેવડી વ્યવહાર નહી લોકાલોક ને જાણે છે. કેટલાક શાસ્ત્ર વાંચીને ગોટાળો કરે છે. નય બે પ્રકારે છે, દ્રવ્ય ને ભાવે, જ્ઞાન નય અને કથન. જે વચન નય છે તે દ્રવ્ય નય છે, અને જ્ઞાનનો જે પર્યાય છે તે ભાવ નહીં છે. એમ દ્રવ્યને ભાવ બે પ્રકારે નહીં છે. કર્મ પણ બે પ્રકારે, દ્રવ્ય ને ભાવે. ઉદગળ પરમાણુ છે તે દ્રવ્ય કર્મ છે, અને જીવનો વિભાવ ભાવ છે તે ભાવ કર્મ છે. એમ દ્રવ્ય ને ભાવે નવે તત્વો લેવામાં આવ્યા છે. જીવના પરિણામ છે તે ભાવ છે, સામે ઉદગળના પરિણામ છે તે દ્રવ્ય છે. સંવર હોય, નિર્ગ્રહ હોય, મોક્ષ હોય, તો પણ એ બધી ભૂતગળની પણ પર્યાયો છે અને જીવની પણ પર્યાયો છે. તો ત્યાં જ્યાં જે વાત કહેવા માગતા હોય ત્યાં દ્રવ્યથી કે ભાવથી જે રીતે કોઈ હોય એ રીતે એનો અર્થ કથન કરવું. જેમ કે ભેદ જ્ઞાનનો વિષય ચાલતો હોય ત્યાં કર્મથી ભેદ જ્ઞાન કરવામાં આવે છે. દ્રવ કર્મ લેવું તો ભાવ કર્મ લેવું, કે દ્રવ કર્મ તો કોઈ છદ્મસ્થને જ્ઞાન ગોચર થતો નથી. જે વસ્તુ જ્ઞાનમાં સિદ્ધિ જણાતી નથી એનાથી જુદું કેવું થશે. માટે ભાવ કર્મ થી ભેદ જ્ઞાન કરાવ્યું છે. રાગાદી ભાવો કર્મ થી ભિન્ન આત્મા છે એમ કે કયું કર્મ? ભાવ કર્મ થી એમ કહેવા. સાધક દશા છે ત્યાં સુધી નિશ્ચયની મુખ્યતાનું જોર છે, અને એ જોરમાં જ્યાં પૂર્ણ કેવળ જ્ઞાન દશા પ્રગટ થાય. 12મા ગુણ સ્થાને જ્ઞાન અનંતમાં ભાગે છે. 12મા ગુણ સ્થાનના છેલ્લા સમયમાં જ્ઞાન અનંતમાં ભાગે છે, અને 13મા ગુણ સ્થાનના પહેલા સમયે વચ્ચે કોઈ સમયનો આંકડો નથી. અનંત કેવળ જ્ઞાન, અનંત કેવળ જ્ઞાન, અનંત. આ કેવી રાસાયણિક ક્રિયા છે, અનુભવ, અનુભવ રસાયણ. શુક્લ ધ્યાનમાં લીન છે સાધક પરમાત્મા, અનંતમાં ભાગે 12મા ગુણ સ્થાને જ્ઞાન છે. મુનિ દિશામાં નવ તત્વો યાદ શિવભૂતિ મુનિ ને નહોતા રહેતા. નવ તત્વોના નામ નહોતા યાદ રહેતા. ભાવલિંગી મુનિ હતા, ગુણ શ્રેણી નિર્ગ્રહમાં વિચરતા હતા. કેવળ જ્ઞાન થયું, લોકાલોકનું જ્ઞાન થયું, અનંત જ્ઞાન પ્રગટ થયું. જ્યાં પૂર્ણ કેવળ જ્ઞાન થાય ત્યાં જ્ઞાનની અંદર મુખ્ય અને ગૌણ, કોઈ મુખ્ય અને ગૌણ, કોઈ ગૌણ એવી પરિસ્થિતિ રહેતી નથી. યોગની અપેક્ષા એ વિચારવામાં આવે કેવળ જ્ઞાન યુક્ત જે ઉપયોગ છે તે નિરવશેષપણે પોતાના સ્વરૂપમાં સ્થિર થયેલો ઉપયોગ છે. સંપૂર્ણપણે સ્થિર, નિરવશેષ એટલે સંપૂર્ણપણે સ્થિર થયેલો ઉપયોગ છે. એના એક અતિશયકારી પર્યાયની અંદર લોકાલોકનું પ્રતિબિંબ આવે છે. લોકાલોકની સન્મુખ ઉપયોગને જોવું પડતું નથી, જાણવા જવું પડતું નથી. નિર્મળતામાં લોકાલોકનું પ્રતિબિંબ આવી જાય છે, એવું સ્વપર પ્રકાશક કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એમ કે પણ કેવળ જ્ઞાન મુખ્યપણે તો સોને જાણે છે ને, અને ગૌણપણે પરને જાણે છે ને, કે ત્યાં મુખ્ય ગૌણ એવો જ્ઞાનની અંદર પ્રકાર ઉપજતો હવે. મુખ્ય એટલે આગળ અગ્ર. આપણે અનેક વાતોમાંથી કોઈ વાતને મુખ્ય કરીએ છીએ અને કોઈ વાતને ગૌણ કરીએ છીએ. જેમ કે કોઈ અન્ય મતિ આપણી પાસે આવ્યા, અન્ય મતિ કોઈ અમે આમ કહેવા માંગીએ છીએ, તો જૈન મત નો અભિપ્રાય ખ્યાલમાં હોય તો પણ એને સાંભળવા માટે ઉપયોગને મુખ્ય કરે છે. કહેવા શું માગો, કહેવા શું ધારો છો, તો ત્યાં એને બીજું જાણપણું ગૌણ રાખે છે. મુખ્ય કરે છે અનેક બાબતોની અંદર, અનેક કાર્યોની અંદર કોઈ એક કાર્યને પ્રાયોરિટી આપી, મુખ્યતા આપી, તો બાકીનું બધું ગૌણ થઈ જશે. આ તો સીધી વાત છે. કેવળ જ્ઞાનમાં એવું થતું જ્યારથી કેવળ જ્ઞાન પ્રગટે છે ત્યારથી અરિયંત દિશામાં, સંયોગી કેવળીમાં, યોગી કેવળીમાં કે સિદ્ધાલયમાં, ત્રણ અવસ્થા છે કેવળ જ્ઞાન થયા પછી. એક 13મું ગુણ સ્થાન, એક 14મું ગુણ સ્થાન અને એક 14મું સ્થાન સિદ્ધ દિશા. જ્યાં કેવળ જ્ઞાન શરૂ થયું ત્યારથી અનંતકાળ પર્યંત કોઈ મુખ્યને કયું કોઈ ગૌણ એવો પ્રકાર એ પહેલા સંસાર અવસ્થામાં 12મા ગુણ સ્થાન સુધી મુખ્ય ગુણના પરિણામ થયા. એમાં સાધક 4થા ગુણ સ્થાને થયો, ત્યારથી 12મા ગુણ સ્થાન સુધીમાં પોતાના પરમાત્મ પદની મુખ્યતા જ્ઞાનમાંથી છૂટતી નથી અને અન્ય કોઈ દ્રવ્ય ભાવની મુખ્યતા જ્ઞાનમાં થતી નથી. બસ આચરણમાં ભલે ગમે તે દેખાય, કથનમાં ભલે ગમે તે આવે, પણ જ્ઞાનમાં આ પ્રકાર ક્યારે બદલાતો આમ કહેવા માંગે છે. એને સાધક જીવનો દ્રષ્ટિકોણ કહેવામાં આવ્યો છે. રાખતો અને રાખતો હોય નબળો થઈ ગયો ને એટલે એને ઢસડાવું પડે. બળવાન અને નિર્બળ બે સાથે હોય તો બળિયાને વાંહે લાંબા વાંહે ટૂંકો જાય, મરે નહીં તો વાંધો થાય. કહેવત છે કે નહીં જગતમાં? એમ બળવાનની પાછળ નબળો છે એમ તો ખેંચાવવું પડે. સીધી વાત છે. શાસ્ત્રના અધ્યયન કરવામાં અને પોતાના તત્વ વિચાર સ્થિતિમાં મુખ્ય ગૌણ સાધકને જો આ પ્રકારે છે તો મુમુક્ષુ એ પ્રકારને અનુસરવું એમ કહેવાનો એની પાછળ અભિપ્રાય લીધો. અનંત ગુણ સ્વરૂપ આત્મા તેના એક રૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈ તેને એકને ધ્યેય બનાવી તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિ અને સુખનો ઉપાય. આ ગુરુદેવના હસ્તાક્ષરમાં આ બોલ લખાયેલો છે પરમાત્મા. 37 કુલ લોકો હસ્તાક્ષર પાસે. એક રૂપ સ્વરૂપ ને દ્રષ્ટિમાં લઈને અનંત ગુણ સ્વરૂપ હોવા છતાં અનંત ના ભેદ વાળું સ્વરૂપ એ દ્રષ્ટિનો વિષય નથી. જોકે દ્રષ્ટિ કદી ભેદને વિષય કરી શકતી નથી, કરતી નથી, કરવાનો એનો ધર્મ નથી. ભેદને વિષય કરવાનું એનું કાર્યના પરિણામનો પ્રકાર જ રહે. પણ જ્ઞાનમાં એમ આવે છે તો પછી એમ કેમ દીધું અનંત ગુણ સ્વરૂપ આત્મા, કે જ્ઞાનમાં એનું મૂલ્યાંકન થયું છે. એક ગુણનું અનંત સામર્થ્ય, એવા એવા અનંત ગુણનું ધામ, એનું અભેદ સ્વરૂપ પણ જ્ઞાનમાં આવે છે અને એનું ભેદ સ્વરૂપ પણ જ્ઞાનમાં આવે છે. જ્ઞાનમાં ભેદપૂર્વક અભેદ સ્વરૂપ જ્ઞાનમાં ભેદ નો વિષય વ્યવહાર નહીં માં જાય છે, અભેદ નો વિષય નિશ્ચય નહીં માં જાય છે. વ્યવહાર નો વિષય છોડી દીધો, નિશ્ચય નો વિષય મુખ્ય કરી કરી દીધો. જ્યાં એની મુખ્યતા કરી ત્યાં દ્રષ્ટિ કરે છે ભૂમિકામાં. ત્યારે ભેદપૂર્વક અનંત ગુણનું ધામ આત્મા કેટલો મહિમાવંત છે એને ઓળખાણ કરે છે. અને અનંત ગુણોના ભેદો હોવા છતાં એનું ભેદ એકરૂપ સ્વરૂપ છે એનું પણ જ્ઞાન કરવામાં આવે છે. એમ ભેદ અને અભેદ બંને પડખેથી જાણીને, ભેદને ગૌણ કરીને અભેદને મુખ્ય કરતા દ્રષ્ટિ અનંત ગુણ સ્વરૂપ આત્મા તેના એક રૂપ એટલે અભેદ, અભેદ રૂપ એક રૂપ એટલે જેમાં બે પણ દેખાતું નથી. આ જ્ઞાન આ દર્શન એમ નથી દેખાતું. અનંત ગુણને એકમાં સમાવી દીધા, અનંત ગુણને એકમાં સમાવી દીધા. જેમ કે સોનું છે એકમાં અનંત સમાઈ ગયા, ગુણો એક આત્મામાં અનંત ગુણ સમાઈ ગયેલા છે. જેમ કે સોનું છે, સોનું એક ચીજ છે, એમાં સોનાપણાના જેટલા ગુણો છે એ બધા એકમાં સમાઈ ગયા. બધી ચારિત્ર ગુણે નથી, એકલા અસ્તિત્વ ગુણે નથી, એકને એટલે આત્માને, એકને આત્મા નું નામ પહેલો છે આત્માને, એકને તેને દ્રષ્ટિમાં લઈ એટલે શ્રદ્ધામાં લઈને, જ્ઞાન પૂર્વક એને શ્રદ્ધામાં લઈને ઓળખીને એની શ્રદ્ધા કરીને માન્યતા કોની કરવી એમ. જુદી જુદી માન્યતા કરે છે ને, અને માનો તેને માનો ઘુસી દેવ દેવલા બધા ઘુસી ગયા. ભ્રાંતિ એમ થઈ છે કે કોઈ સુખ મને આપી શકે છે અને એ બાહ્ય પદાર્થ મને આપશે એમાંથી મને સુખ મળશે, એમાંથી આ બધું તૂટું તૂટી કલ્પના ઉભી છે. કોઈ કોઈને સુખ આપે કે કોઈ કોઈને દુઃખ આપે એવી વસ્તુ સ્થિતિ જગતની અંદર છે. એને કર્મ કરેલા નિષ્ફળ જાય બધા, એને કર્મ બાંધેલા બધા નિષ્ફળ જાય. બીજો સુખી કરી દે કે બીજો દુઃખી કરી દે તો એનું બાંધેલું નિષ્ફળ જાય. ભગવાન એવા નબળા હતા, મદદ તો નબળાને જોઈએ. કોને મદદ કોણ માગે? પોતે બળવાનો હોય તો કોઈની મદદ લે? ચક્રવર્તી એમ કે તમે જાઓ છો બધા લડવા, હું ઘરે મહેલમાં આરામ કરું છું, પલંગમાં પડી જાઉં છું. એ પોતે જ જાય, એનું બળ છે તો એ પોતે જાય છે. ભગવાનને કોઈની મદદની જરૂર નથી. ભગવાન ક્યારેય પણ ભયવાન હોતા નથી, નિર્ભય હોય છે. સાધક નિર્ભય હોય છે, ભગવાન તો નિર્ભય, ભગવાનના સાધક નિર્ભય હોય છે. સમ્યક દ્રષ્ટિને ક્યાંય ભય નથી, નિશંક નિર્ભય છે. નિશંક છે એને નિર્ભય છે. વજ્રપાત થાય તો એને ભય નથી. આટલો તો સમ્યક દ્રષ્ટિ પણ નિર્જરાધિકાર સમય સારો સાધ ભય રહીત સપ્ત ભય વર્જિત છે. ભગવાનને વળી મદદ કરનારને શું જરૂર પડે? જરૂર પડતી હશે ખરી નહીં? જેને રાગ નથી, જેને દ્વેષ નથી, જેને મોહ નથી, જેને કોઈ બીજો વિકલ્પ નથી, એને મદદ. એ બધી કલ્પના માનુષીકરણ કરે છે. જે મનુષ્યને બીજા મનુષ્યના મદદની જરૂર હોય એમ ભગવાનમાં આરોપિત કરી નાખે. ભગવાનની મદદ જેને મારા જેવો માણસ હશે એમ માનીને એ બધી તીવ્ર ભ્રાંતિની પરિસ્થિતિમાંથી ઉત્પન્ન થયેલી બધી વાતો છે, જેમાં મિથ્યાત્વ ઘણું તીવ્ર થઈ ગયું હોય છે. ગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. ભગવાન હોય ઉપસર્ગ ક્યાંય? ત્રિકાળી પરમાત્માને ઉપસર્ગ ન હોય અને એક કેવળ જ્ઞાની પરમાત્માને ઉપસર્ગ ન હોય. જ્યાં કેવળ જ્ઞાન હોય ત્યાં ઉપસર્ગ ન હોય. ત્રિકાળીમાં કેવળ જ્ઞાન છે અને અહીંયા કેવળ જ્ઞાન પ્રગટ છે, અહીંયા શક્તિરૂપે છે, પછી ત્યાં ઉપદ્રવ ન હોય. જ્યાં અનંત શક્તિ હોય ત્યાં ઉપદ્રવ કેમ હોય? અને ઉપદ્રવ હોય તો અનંત શક્તિની હયાતીનું શું? આ સીધી વાત છે. આજે આપણે ત્યાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ઉપર જે ફેન રાખવામાં આવે છે એ અરિયંત દિશાની મૂર્તિ નથી, ભગવાનને માથે ફેણ હોય એ બધી ગડબડ છે. બાહુબલીજી ભગવાનની પ્રતિમા છે અને વેલીઓ મીઠાયેલી છે. એ કેવળ જ્ઞાનની દિશામાં વેલી ન મીઠાય, મુનિદશાની પ્રતિમા છે. ધ્યાનસ્થ દશા છે, કેવળ જ્ઞાન થયું ત્યાં વાત બધી પૂરી થઈ ગઈ. અરિયંત પ્રતિમા તો જેવી એક પ્રકારે છે, ખડગાસને અને પદ્માસને, એમાંથી બીજો કોઈ પ્રકાર ત્યાં ચાલતો નથી. કર્ણેન્દ્ર પદ્માવતીનું ભૂત ગરી ગયું છે માથામાં, એટલે ત્યાં રાખી દે છે. ભગવાનને એના માથે એમ સમજે છે બરાબર, સાપ રક્ષા કરે છે, સાપ થઈને રક્ષા કરે છે. એવું કઈ ભગવાન ને રક્ષા હોતી? સ્વયં રક્ષિત છે ભગવાન, કહેવાય કેમ પણ? એક કોરથી એને ભગવાન કહેવાય ને બીજી કોરથી એને બીજાની રક્ષા કરવી, વાત જ બેહુ દી વાત. ભગવાન રક્ષિત વગર કીધે સ્વયં રક્ષિત હોય, સીધે સીધી વાત. પરમ ઐશ્વર્ય પ્રગટ થયું રક્ષા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો. સેવા તો ઇન્દ્રો આવે તો એની હારે કરોડો દેવ આવે, કરોડો દેવ આવે ભક્તિ કરવા. ઇન્દ્ર એટલો આકાશમાં ભગવાન નું સમોસરણ ને આગળ ઇન્દ્ર ને આગળ પાછળ ઇન્દ્ર ને દેવો જતા હોય તો સૂર્ય ઢંકાઈ જાય. માણસે વાદળ કાઢું આવી ગયું કે હું કેમ અંધારું જ નહીં છે, એટલા દેવો હોય લોકમાં જાય છે ને ભગવાન. તો બધા નીચે ઉતરે છે આકાશમાં, છે બધા આકાશ ને અંધારું પડી જાય એટલા દેવો હોય, ટોળમ ટોળા કરોડો એટલે કેટલી સંખ્યા થાય. એ પહેલા મને દશામાં હોય છે, છદમસ્ત દશામાં ઉપસર્ગ હોય છે, પછી દેવજ્ઞાન દશામાં ઉપસર્ગ ખલાસ થઈ જાય, હોય તો પણ ખલાસ થઈ જાય, પૂરો થઈ જાય, ત્યાં ઉપસર્ગ રહે નહીં. કોઈ મુનિ દશામાં ચાલુ હોય ઉપસર્ગ છે અને ધ્યાનમાં મુનિ પોતે શુક્લ ધ્યાનની શ્રેણીએ ચડ્યા, અરિયન દશા જ્યાં પ્રગટ કરે ત્યાં એ બધો ઉપસર્ગ ખલાસ, એક સેકન્ડમાં બધું સમાપ્ત થઈ જાય. ધોધમાર વરસાદ વરસાવતો હોય કોઈ દેવ બંધ થઈ જાય, એક સેકન્ડમાં બંધ. જેને પોતાની દુકાનદારી નો વાંધો આવે છે એને વિરોધ કર્યા વગર એને એમ થાય છે મારી પેઢી ઉઠી જશે. ત્યાગીઓ ને મુનિઓ ને બધા આ પરમ સત્ય જો સ્વીકારે તો એને ઉઠી જવું પડે, ખ્યાલ આવે તો માણસ કોઈ કિંમત થી પણ એને સ્વીકાર કરે. અનંત ગુણ સ્વરૂપ આત્મા તેના એક રૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈને, તેના અભેદ સ્વરૂપને શ્રદ્ધામાં લઈને, તેને એકને ધ્યેય બનાવીને આ ચારિત્રથી દર્શન જ્ઞાનને ચારિત્ર ત્રણેય બોલ સંક્ષેપમાં લઈને તેને આત્માને એકને ધ્યેય બનાવીને તેમાં એકાગ્રતાનો પ્રયત્ન એટલે પુરુષાર્થ કરવો, એકાગ્રતા છે તે આચરણ છે અને પ્રયત્ન છે તે પુરુષાર્થ છે, દર્શન જ્ઞાન ચારિત્ર ને વિધિ તારે આરાધના. ચતુર્વિધ ચતુર્વિધ આરાધના કે છે, ચતુર્વિધ આરાધના, ચતુર્વિધ આરાધના છે. એકને ધ્યેય બનાવીને તેમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરવો એટલે કે એકાગ્રતા થવા માટે આત્માના પરિણામમાં જોર ઉત્પન્ન થવું, સ્થિર અને લીન રહેવા માટે એ પહેલામાં પહેલો શાંતિનો અને સુખનો ઉપાય છે. આ સિવાય બીજો કોઈ ઉપાય છે કે છેલ્લો ઉપાય છે એમ કઈ છે
નહીં.
પહેલો કહો છેલ્લો કહો એક માત્ર આ જ ઉપાય છે અને બીજો કોઈ ઉપાય એ સિદ્ધાંતિક વાત છે. આ અધ્યાત્મનો સિદ્ધાંત છે. આત્માને સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે આ એક જ પ્રકારે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ને પુરુષાર્થી સ્વરૂપ આશ્રય કરવો, આત્માનો અભેદ આત્માનો આશ્રય કરવો એ એક જ ઉપાય છે. આ જગતમાં બીજો કોઈ ઉપાય છે
નહીં.
એટલે બીજો કોઈ ઉપાય હશે કે નહીં એની કલ્પનામાં એના વિકલ્પમાં જવા જેવું પ્રયોગ કરીને ખાતરી કરી લેવી એને એમ શંકા પડતી હોય એને પ્રયોગ કરીને ખાતરી તરત શાંતિ એકાગ્રતા એટલે લીનતા. એકાગ્રતાનો વિષય એવો છે કે જ્યાં સુખનું આકર્ષણ હોય ત્યાં એકાગ્રતા થયા વિના આત્મામાં અનંત સુખ, અનંત સુખનું નિધાન આત્મા હોવાથી અનંત સુખ ભર્યું છે એવી અનંત સુખની હયાતીને મોજુદગી જેને દેખાય એને એ આત્મામાં એકાગ્રતા આવ્યા વિના જોરથી આવે એને એકાગ્રતા, એ પુરુષાર્થપૂર્વક એકાગ્રતા કહેવામાં આવે છે.
દેવ શ્રીમંતર ભગવાન.